એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારકની એમ કંઈ ઊંડી સફરે નીકળી રહ્યા છીએ જેમણે પશ્ચિમી વિચારધારાનો નકશો જ બદલી નાખ્યો, રેને ડેકાર્ટ. અને તેમની આ સફરમાં આપણા માર્ગદર્શક બનશે ટોમ સોરેલનું પુસ્તક ડેકાર્ટ.
અને ખબર છે, આ સફર આજે પણ એટલી જ રોમાંચક અને હું કહીશ કે જરૂરી છે.
કેમ, એવું શા માટે લાગે છે?
કારણ કે ડેકાર્ટે સદીઓ પહેલા જે પ્રશ્ન પૂછ્યો હતો, આપણે ખરેખર ખાતરીપૂર્વક શું જાણી શકીએ એ આજે માહિતીના મહાસાગરમાં, યુ નો, જ્યાં સાચું ખોકું પારખવું એટલું મુશ્કેલ છે, ત્યારે વધુ મહત્વનો બની ગયો છે.
બરાબર.
એમનો ઈરાદો માત્ર શંકા કરવાનો નહોતો, એ સમજવું જરૂરી છે. પણ શંકાના વમણમાંથી બહાર નીકળીને જ્ઞાનના નક્કર કિનારા સુધી પહોંચવાનો હતો, એક નિશ્ચિતતા શોધવી હતી.
એકદમ સાચી વાત. તો જેમણે ડેકાર્ટના આ જટિલ વિચારોને આટલી સ્પષ્ટતાથી રજૂ કર્યા છે તે લેખક ટોમ સોરેલ વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ અને એમનો દૃષ્ટિકોણ શા માટે ખાસ છે?
હા, ચોક્કસ. ટોમ સોરેલ યુનિવર્સિટી ઓફ વોર્વિકમાં રાજકારણ અને ફિલોસોફીના જાણીતા પ્રોફેસર છે.
અચ્છા.
એમનું મુખ્ય કામ, મતલબ કે એમની એક્સપર્ટીઝ, પ્રારંભિક આધુનિક ફિલોસોફીમાં છે, એટલે કે ડેકાર્ટ અને એમના સમયના બીજા વિચારકો, અને સાથે સાથે નીતિશાસ્ત્ર અને વિજ્ઞાનનું દર્શનશાસ્ત્ર.
એટલે કે તેઓ માત્ર ઇતિહાસકાર નથી પણ ફિલોસોફર પણ છે, એવું ને?
બિલકુલ. અને એ જ એમની ખાસિયત છે મને લાગે છે. તેઓ ડેકાર્ટને માત્ર ભૂતકાળના એક ચિંતક તરીકે નથી જોતા, પણ એમના સમયના વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક માહોલ સાથે જોડીને જુએ છે. અને સોરેલની લખવાની રીત એવી છે ને કે ડેકાર્ટના ગહન વિચારો પણ એમ કે સરળતાથી સમજાય.
એટલે એમના લખાણમાં સ્પષ્ટતા છે.
હા, સ્પષ્ટતા અને સચોટતા. તે ડેકાર્ટના વિચારોના મૂળ અને તેની આધુનિક સમયમાં શું પ્રસ્તુતતા છે, બંનેને સરસ રીતે ઉજાગર કરે છે.
તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? ડેકાર્ટ એટલે આપણે સામાન્ય રીતે પેલું વાક્ય પકડી લઈએ છીએ, હું વિચારું છું તેથી હું છું, કે પછી વાત એનાથી ઘણી ઊંડી છે?
ઓ, વાત ઘણી ઊંડી છે. સોરેલ ડેકાર્ટને માત્ર શંકા કરનાર ફિલોસોફર તરીકે નથી ચિતરતા, એના બદલે તેઓ ડેકાર્ટને એક ક્રાંતિકારી અને હું કહીશ કે રચનાત્મક વિચારક તરીકે રજૂ કરે છે.
રચનાત્મક કઈ રીતે?
કારણ કે એમનો મુખ્ય હેતુ હતો માનવ જ્ઞાન માટે એક એવો મજબૂત, અચળ પાયો શોધવો જેના પર કોઈ શંકા ન કરી શકે, એક નવું માળખું બનાવવું હતું.
એટલે કે શંકા એ સાધન હતી, સાધ્ય નહીં, એવું થયું ને?
એકદમ સાચું કહ્યું. શંકા ફક્ત રસ્તો સાફ કરવા માટે હતી. સોરેલ બતાવે છે કે ડેકાર્ટનું આખું કામ એમની શંકા કરવાની પદ્ધતિ, ઈશ્વરના અસ્તિત્વ માટેની દલીલો, પેલો મન અને શરીરનો ભેદ, આ બધું એક મોટા પ્રોજેક્ટનો ભાગ હતો.
કેવો પ્રોજેક્ટ?
એ પ્રોજેક્ટ હતો મધ્યયુગની જે જૂની વિચારધારા હતી, એરિસ્ટોટલ આધારિત, જેને સ્કોલેસ્ટિક ફિલોસોફી કહેવાય.
હા.
એના નબળા પડી ગયેલા માળખાને હટાવીને તેની જગ્યાએ વિજ્ઞાનની એક નવી સુસંગત સિસ્ટમ ઊભી કરવાનો, એક એવી સિસ્ટમ જેના મૂળ તત્વમીમાંસામાં હોય અને ડાળીઓ વ્યવહારુ વિજ્ઞાનમાં ફેલાયેલી હોય.
ઓહો, આ તો બહુ મહત્વાકાંક્ષી યોજના કહેવાય. તો પુસ્તક આપણને ડેકાર્ટની આખી વૈચારિક યાત્રા કરાવે છે એમ કહી શકાય, જૂના જ્ઞાનની કટોકટીથી શરૂ કરીને.
હા, બરાબર.
નવા પાયાની શોધ અને તેના પરિણામો સુધી.
બરાબર. પુસ્તક ડેકાર્ટના જીવન, તેમની પદ્ધતિ, તેમના તત્વમીમાંસાના વિચારો, ગણિત અને વિજ્ઞાનમાં તેમનું યોગદાન અને આધુનિક વિચાર પર તેમની જે અસર રહી છે, આ બધું આવરી લે છે. પણ મુખ્ય વાત એ સમજવાની છે કે ડેકાર્ટનો મકસદ શંકામાં ખોવાઈ જવાનો નહોતો, પણ તેનો ઉપયોગ કરીને નિશ્ચિતતા સુધી પહોંચવાનો હતો, જ્ઞાનના એક નવા નક્કર પાયાનું નિર્માણ કરવાનો હતો. આ એમનો ગોલ હતો.
ચાલો તો આ યાત્રાના કેટલાક મુખ્ય મુકામો પર થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થઈ? ડેકાર્ટના ઓ મોટો વિચાર આવ્યો કઈ રીતે? એ સમય કેવો હતો?
શરૂઆત થઈ એ સમયના માહોલથી. સમજો ને, 17મી સદીની શરૂઆત હતી. યુરોપમાં બૌદ્ધિક રીતે ભારે ઉથલપાથલ ચાલતી હતી.
અચ્છા.
સદીઓથી ચાલી આવતી જે જૂની વિચારસરણી હતી, એરિસ્ટોટલ અને ચર્ચ આધારિત, પેલી સ્કોલેસ્ટિક,
હા,
એના પર નવા વૈજ્ઞાનિકો જેમ કે ગેલિલિયો અને બીજા સવાલ ઉઠાવી રહ્યા હતા. નવી શોધો થઈ રહી હતી, જૂના જવાબો હવે કામ નહોતા આવતા, એટલે બધે એક પ્રકારની અનિશ્ચિતતાનો માહોલ હતો.
એટલે કે જ્ઞાનનો જે પાયો હતો, જે સદીઓથી ચાલતો આવતો હતો, તે જ હલી ગયો હતો.
બરાબર, એ પાયો જ ડગમગી રહ્યો હતો. અને ડેકાર્ટ, જે પોતે એક તેજસ્વી ગણિતશાસ્ત્રી હતા, તેમને આ અનિશ્ચિતતા ખૂંચતી હતી. એમને થતું કે ગણિતમાં જેવી સ્પષ્ટતા અને નિશ્ચિતતા હોય છે તેવી ફિલોસોફીમાં કેમ ન હોઈ શકે. આ વિચારમાંથી તેમને પ્રેરણા મળી અને કહેવાય છે કે તેમને આવેલા ત્રણ સ્વપ્નોએ તેમને એક મોટું મિશન, એક લક્ષ્ય આપ્યું.
શું હતું એ લક્ષ્ય?
પ્રકૃતિને સમજવા માટે એક સુસંગત અને એકીકૃત વિજ્ઞાનની સ્થાપના કરવી, એક યુનિફાઈડ સાયન્સ.
બાપરે, આ તો બહુ મોટી મહત્વાકાંક્ષા કહેવાય. પણ આ નવા વિજ્ઞાનનો પાયો નાખવા માટે પહેલા જૂનો કાટમાળ તો હટાવવો પડે ને, એ કઈ રીતે કર્યો?
અને બસ એ માટે જ આવી ડેકાર્ટની પ્રખ્યાત પદ્ધતિ, ખાસ કરીને તેમની આમૂલ શંકાની રીત. પણ એના પર આવીએ એ પહેલાં તેમણે સ્પષ્ટ રીતે વિચારવા માટે ચાર નિયમો આપ્યા હતા, જે આજે પણ મને લાગે છે ખૂબ કામના છે.
કયા ચાર નિયમો?
પહેલો, કોઈપણ વાત ત્યાં સુધી સાચી ન માનો જ્યાં સુધી તે એકદમ સ્પષ્ટ અને સંદેહરહિત રીતે તમને સમજાય નહીં. બિલકુલ ક્લિયર હોવું જોઈએ.
ઓકે, ક્લેરિટી.
બીજો, કોઈપણ મુશ્કેલીને ઉકેલવા માટે તેના નાના નાના, શક્ય હોય તેટલા ભાગ પાડો, એને બ્રેકડાઉન કરો.
હા, એનાલિસિસ.
ત્રીજો, વિચારોને ક્રમમાં ગોઠવો. સરળથી શરૂ કરીને ધીમે ધીમે જટિલ તરફ જાઓ. સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ,
લોજિકલ ઓર્ડર.
અને ચોથો, છેલ્લે ખાતરી કરો કે તમે કશું ભૂલી નથી ગયા, બધી બાબતોની પૂરી તપાસ કરી છે, કશું રહી ન જવું જોઈએ.
અરે વાહ, આ તો જાણે કોઈ પ્રોજેક્ટ મેનેજમેન્ટની ગાઈડલાઈન લાગે છે ખરેખર. પણ પેલી શંકાવાળી વાત પર પાછા આવીએ, એ કઈ રીતે કામ કરતી હતી?
હા, એ શંકા એક પદ્ધતિસરની કવાયત હતી. એ કોઈ હતાશાની શંકા નહોતી. ડેકાર્ટ એને ત્રણ તબક્કામાં લઈ ગયા.
ત્રણ તબક્કા?
હા. પહેલો તબક્કો, આપણી ઇન્દ્રિયો પર શંકા. શું આપણે આપણી આંખ કાન પર પૂરો ભરોસો કરી શકીએ?
ના, ક્યારેક ભૂલ થાય છે.
બરાબર, ઇન્દ્રિયો ક્યારેક આપણને છેતરે છે. પેલું ઉદાહરણ છે ને, પાણીમાં પેન્સિલ મૂકો તો વાંકી દેખાય છે.
હા હા.
તો ઇન્દ્રિયો પર આધારિત જ્ઞાન શંકાસ્પદ છે, એ પહેલું પગલું.
બરાબર, એટલે આંખે દેખ્યું પણ ખોટું હોઈ શકે. બીજો તબક્કો?
બીજો તબક્કો છે સ્વપ્નનો તર્ક. ડેકાર્ટ કહે છે, અત્યારે આપણે જે બધું અનુભવી રહ્યા છીએ, આ વાતચીત, આ બધું, તે જાગ્રત અવસ્થા છે કે પછી કોઈ લાંબુ વાસ્તવિક લાગતું સ્વપ્ન? એની ખાતરી શું? ઘણીવાર સ્વપ્નમાં પણ બધું સાવ સાચું જ લાગે છે, ખરું ને?
હા, એ તો છે.
તો આ તર્ક આપણા આખા બાહ્ય જગતના અસ્તિત્વ પર જ પ્રશ્નાર્થ ઊભો કરે છે. કદાચ આ બધું સ્વપ્ન જ હોય.
આ તો બહુ ગંભીર વાત કહેવાય. અને ત્રીજો તબક્કો? એનાથી પણ આગળ?
હા, ત્રીજો અને સૌથી આત્યંતિક તબક્કો છે દુષ્ટ રાક્ષસની કલ્પના. આ એક વિચાર પ્રયોગ છે.
દુષ્ટ રાક્ષસ?
હા. ડેકાર્ટ કહે છે, માની લો કે કોઈ અત્યંત શક્તિશાળી, ચાલાક અસ્તિત્વ છે જે આપણને સતત છેતરી રહ્યું છે, આપણી દરેક માન્યતામાં, દરેક વિચારમાં. કદાચ એ આપણને ગણિતના સાદા સત્યોમાં પણ ભ્રમમાં રાખતું હોય, જેમ કે 2+2=4, એ પણ કદાચ ખોટું હોય.
બાપરે, એટલે કે કશું જ નિશ્ચિત નહીં.
અહીં એ સમજવું બહુ જરૂરી છે કે ડેકાર્ટ ખરેખર કોઈ રાક્ષસમાં માનતા નહોતા. આ તો એક થોટ એક્સપેરિમેન્ટ હતો. જ્ઞાનના જૂના નબળા મકાનને પૂરેપૂરું તોડી પાડવા માટે, મૂળ સુધી જવા માટે, જેથી નવો મજબૂત પાયો નાખી શકાય. આ એમનું કામ હતું. પહેલા જૂનું તોડવું, પછી નવું બનાવવું, આ એમનો રોલ અને ગોલ હતો.
આપણી આસપાસની દુનિયા, ગણિત પણ, તો પછી બચ્યું શું? કંઈક તો હશે ને જેના પર ડેકાર્ટે શંકા ન કરી શક્યા?
હા, અને એ જ ક્લાઇમેક્સ છે. આ ગાઢ શંકાના અંધકારમાં જ તેમને પ્રકાશનું એક નાનકડું કિરણ મળ્યું.
શું હતું એ?
તેમને સમજાયું કે ભલે કોઈ દુષ્ટ રાક્ષસ મને છેતરી રહ્યો હોય, પણ છેતરાવા માટે પણ મારું હોવું તો જરૂરી છે ને. હું શંકા કરું છું એનો અર્થ કે હું વિચારું છું, અને જો હું વિચારી રહ્યો છું તો મારું અસ્તિત્વ હોવું જ જોઈએ.
અચ્છા.
બસ અહીંથી જ જન્મ્યું ફિલોસોફીનું કદાચ સૌથી પ્રખ્યાત સૂત્ર, કોગિટો એર્ગો સુમ. હું વિચારું છું તેથી હું છું.
વાહ, એટલે આ તે પહેલી અને અચળ નિશ્ચિતતા હતી જે ડેકાર્ટને મળી, પોતાના અસ્તિત્વની ખાતરી. પણ આ અસ્તિત્વ કેવું? શરીર સાથેનું?
ના, આ તબક્કે ફક્ત એક વિચારનાર વસ્તુ, રેસ કોજિટન્સ તરીકે, એટલે કે એક મન, એક ચેતના, બસ એટલું જ. શરીર છે કે નહીં, બહારની દુનિયા છે કે નહીં, એની હજી કોઈ ખાતરી નથી. માત્ર એટલી જ ખાતરી છે કે હું એક વિચારનાર તરીકે અસ્તિત્વ ધરાવું છું. આ વિચાર મનને પ્રાધાન્ય આપે છે. આ જ એ નક્કર જમીન હતી, પેલો આર્કિમિડીઝ પોઈન્ટ, જેના પર ડેકાર્ટ હવે જ્ઞાનની નવી ઇમારત ચણવાના હતા.
પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય. જો ખાતરી ફક્ત પોતાના વિચારતા મનની જ હોય, તો પછી બહારની દુનિયા, આપણું શરીર, એ બધા પર વિશ્વાસ કઈ રીતે કરવો? પાછા પેલા દુષ્ટ રાક્ષસનો ડર તો રહે જ ને કે એ આપણને દુનિયા વિશે છેતરી રહ્યો હોય.
બરાબર, આ એક મોટો પડકાર હતો. પોતાના મનની નિશ્ચિતતામાંથી બહારની દુનિયાની વાસ્તવિકતા સુધી કઈ રીતે પહોંચવું? અહીં ડેકાર્ટ એક અણધાર્યો અને કદાચ વિવાદાસ્પદ રસ્તો લે છે. તે ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયાસ કરે છે.
ઈશ્વર ફિલોસોફીમાં?
હા, પણ અહીં એ સમજવું અગત્યનું છે કે તેમનો હેતુ ધાર્મિક ઓછો અને જ્ઞાનમીમાંસાનો, એપિસ્ટેમોલોજિકલ, વધુ હતો. તેમને પોતાના જ્ઞાનની વિશ્વસનીયતા માટે એક ગેરંટરની, એક ખાતરી આપનારની જરૂર હતી.
અચ્છા, એટલે કે ઈશ્વર એ પુલ બનશે જે હું વિચારું છું થી બહારની દુનિયા સાચી છે સુધી લઈ જશે. પણ ઈશ્વરને સાબિત કઈ રીતે કર્યા? તર્કથી?
હા, તર્કથી. તેમણે મુખ્યત્વે બે તાર્કિક દલીલો આપી. આપણે એની બહુ ટેકનિકલ વિગતોમાં નહીં જઈએ, પણ સાર સમજી લઈએ.
ચાલો.
પહેલી દલીલ, જેને ટ્રેડમાર્ક દલીલ કહી શકાય, એ કંઈક આવી છે. મારા મનમાં સંપૂર્ણ, પરફેક્ટ ઈશ્વરનો વિચાર છે, પણ હું પોતે તો અપૂર્ણ છું. તો આ સંપૂર્ણતાનો વિચાર મારા જેવા અપૂર્ણ મનમાં ક્યાંથી આવ્યો?
ક્યાંથી આવ્યો?
ડેકાર્ટ કહે છે, એ ઈશ્વરે જ મારા મનમાં મૂક્યો હોવો જોઈએ, જેમ કોઈ કારીગર પોતાની બનાવટ પર પોતાની નિશાની, પોતાનો ટ્રેડમાર્ક છોડે.
રસપ્રદ તર્ક છે. અને બીજી દલીલ?
બીજી ઓન્ટોલોજિકલ દલીલ છે, જે સંત એન્સેલ્મ પાસેથી પણ આવે છે. એ કહે છે કે સંપૂર્ણ અસ્તિત્વના ખ્યાલમાં જ તેનું વાસ્તવિક અસ્તિત્વ સામેલ છે.
એ થોડું સમજાવો.
મતલબ કે જો આપણે ઈશ્વરને સૌથી સંપૂર્ણ અસ્તિત્વ તરીકે વિચારીએ, તો એ સંપૂર્ણતામાં વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવવું એ ગુણ પણ હોવો જ જોઈએ. જો તે માત્ર વિચારમાં જ હોય, વાસ્તવિકતામાં નહીં, તો તે સૌથી સંપૂર્ણ ન કહેવાય.
અચ્છા, ઓકે. થોડું ગૂંચવણ ભર્યું છે, પણ તાર્કિક લાગે છે. તો એકવાર ઈશ્વરનું અસ્તિત્વ સાબિત થઈ ગયું, અને એ પણ કે ઈશ્વર સંપૂર્ણ છે એટલે એ છેતરપિંડી ન કરે, પછી શું થયું?
પછી પેલો દુષ્ટ રાક્ષસનો ખ્યાલ હારી ગયો. કારણ કે જો ઈશ્વર સંપૂર્ણ અને ભલા હોય, તો તે આપણને જાણી જોઈને સતત છેતરશે નહીં.
હા, એ વાત બરાબર.
તેથી ઈશ્વર હવે એ વાતની ગેરંટી આપે છે કે આપણેને જે વિચારો અત્યંત સ્પષ્ટ અને અલગ રીતે, ક્લિયર એન્ડ ડિસ્ટિંક સમજાય છે, તે સાચા હોવા જોઈએ. આપણી તર્કશક્તિ પર હવે ભરોસો કરી શકાય.
એટલે કે હવે મન ભ્રમમાં નથી?
ના, જો આપણે પદ્ધતિસર વિચારીએ તો. હવે ડેકાર્ટ પોતાના મનમાંથી બહાર નીકળીને ભૌતિક જગતના જ્ઞાન તરફ વિશ્વાસપૂર્વક આગળ વધી શકે છે. ઈશ્વર અહીં જ્ઞાનના વિશ્વસનીય આધાર તરીકે કામ કરે છે.
આખરે શંકાના વાદળો વિખેરાયા એમ કહી શકાય.
હવે જ્યારે સ્પષ્ટ વિચારો પર ભરોસો કરી શકાય છે, ત્યારે ડેકાર્ટે મન અને શરીર વિશે શું કહ્યું?
એ બે વચ્ચે શું સંબંધ છે?
હા, હવે ડેકાર્ટ પોતાના મન, જેનું અસ્તિત્વ કોગિટોથી સાબિત થયું હતું, અને પોતાના શરીર, જે બહારની દુનિયાનો ભાગ છે અને જેની વાસ્તવિકતાની ખાતરી હવે ઈશ્વર આપે છે, ના વિચારોનું વિશ્લેષણ કરે છે.
અને શું તારણ કાઢ્યું?
તે જુએ છે કે મન, રેસ્કોગિટાન્સ, વિચારતો પદાર્થનો મુખ્ય ગુણધર્મ શું છે.
વિચારવું.
અને તે જગ્યા રોકતું નથી, તેને લંબાઈ પહોળાઈ નથી.
બરાબર.
જ્યારે શરીર, રેસ એક્સટેન્સા, વિસ્તરેલો પદાર્થ, નો મુખ્ય ગુણધર્મ શું છે. અવકાશમાં જગ્યા રોકવી, લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ હોવી, પણ તે વિચારી શકતું નથી.
એટલે કે બંનેના મૂળભૂત સ્વભાવ, એમના એસેન્સ એકદમ અલગ છે. ટોટલી ડિફરન્ટ.
બરાબર. અને કારણ કે તે આ બંનેને એકબીજાથી તદ્દન અલગ અને સ્વતંત્ર રીતે સ્પષ્ટપણે સમજી શકે છે, તે તારણ કાઢે છે કે મન અને શરીર બે મૂળભૂત રીતે ભિન્ન પ્રકારના પદાર્થ છે. આ જ છે ડેકાર્ટનો પ્રખ્યાત અને કદાચ સૌથી વધુ ચર્ચાયેલો સિદ્ધાંત, મન શરીર દ્વૈતવાદ.
આ વિચારની શું અસર થઈ એ સમયે અને પછીથી?
અરે, ઘણી મોટી અસર થઈ. એક તરફ આખા ભૌતિક જગતને, પશુ પક્ષીઓ, ગ્રહો અને ખુદ માનવ શરીરને પણ એક મોટા મશીન તરીકે જોવાની શરૂઆત થઈ.
મશીન?
હા, એક જટિલ યંત્ર જે ભૌતિકશાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલે છે. આનાથી નવા યાંત્રિક વિજ્ઞાનના વિકાસને જબરદસ્ત વેગ મળ્યો. વૈજ્ઞાનિકો શરીરને ખોલીને એના ભાગોનો અભ્યાસ કરવા લાગ્યા.
અને બીજી તરફ માણસનું શું થયું?
બીજી તરફ માણસ એક ખાસ દ્વિસ્તરીય સંયોજન બન્યો. એક અભૌતિક આત્મા, મન, જે વિચારે છે, જે સ્વતંત્ર છે, અને એક ભૌતિક શરીર, જે યંત્રવત છે, જે નિયમોને આધીન છે. આ વિભાજન પશ્ચિમી વિચારસરણીનો એક મુખ્ય આધાર બન્યો. હું એટલે મારો આત્મા, મન, અને શરીર એ મારું સાધન.
પણ આમાં એક મોટો સવાલ નથી ઊભો થતો? જો મન, જે વિચારે છે પણ જગ્યા નથી રોકતું, અને શરીર, જે જગ્યા રોકે છે પણ વિચારતું નથી, આટલા અલગ હોય તો તે એકબીજા સાથે જોડાયેલા કઈ રીતે છે? મારો વિચાર મારા હાથને કેવી રીતે હલાવી શકે છે? એ બે વચ્ચે કમ્યુનિકેશન કઈ રીતે થાય?
આ જ તો મુદ્દો છે. આ જ ક્રિયાપ્રતિક્રિયાની સમસ્યા, ઇન્ટરેક્શન પ્રોબ્લેમ છે. અને આ સવાલ ડેકાર્ટના સમયથી જ ઉઠાવવામાં આવ્યો હતો. ખાસ કરીને એક બુદ્ધિશાળી રાજકુમારી, પ્રિન્સેસ એલિઝાબેથ ઓફ બોહેમિયાએ પત્ર લખીને ડેકાર્ટને આ જ સવાલ પૂછ્યો હતો.
તો ડેકાર્ટે શું જવાબ આપ્યો?
ડેકાર્ટે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. એમણે કહ્યું કે મગજમાં આવેલી એક નાની ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, આ જોડાણનું કેન્દ્ર છે, જ્યાં આત્મા શરીર સાથે સંપર્ક કરે છે.
અને આ જવાબ સ્વીકારાયો?
ના, સાચું કહું તો એ જવાબ કોઈને બહુ ગળે ઉતર્યો નહીં, અને એની ઘણી ટીકા થઈ. આ સમસ્યા આજે પણ ફિલોસોફી ઓફ માઇન્ડ અને ન્યુરોસાયન્સમાં એક મોટો વણ ઉકેલાયેલો કોયડો છે. મન અને શરીર કઈ રીતે જોડાયેલા છે? ચેતના ક્યાંથી આવે છે?
ખરું, તેમણે લાગણીઓ વિશે પણ કંઈક કહ્યું હતું ને, પેશન્સ ઓફ ધ સોલમાં.
હા, બરાબર. એમના પુસ્તક પેશન્સ ઓફ ધ સોલમાં તેમણે જુસ્સા, એટલે કે આપણી લાગણીઓ, પ્રેમ, નફરત, ગુસ્સો, ભય, એની ચર્ચા કરી.
શું કહ્યું એમણે?
તેમના મતે લાગણીઓ એ મૂળભૂત રીતે શરીરમાં થતી હલચલ, શારીરિક પ્રતિક્રિયાઓ છે, જેની અસર આત્મા, મન પર થાય છે, જેને આત્મા અનુભવે છે. અને આત્માનું કામ શું? પોતાની ઈચ્છાશક્તિ વડે આ લાગણીઓ પર, આ જુસ્સા પર નિયંત્રણ રાખવાનું છે, તર્કને લાગણીઓ પર હાવી થવા દેવાનો.
અચ્છા, તો ટૂંકમાં ડેકાર્ટે આધુનિક ફિલોસોફીના ઘણા મોટા પ્રશ્નોની શરૂઆત કરી દીધી હતી.
બિલકુલ, એટલે જ તેમને આધુનિક ફિલોસોફીના પિતા કહેવામાં આવે છે. તેમણે ચર્ચાનું કેન્દ્ર, એમ કહી શકાય કે ફિલોસોફીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ, બાહ્ય જગતમાંથી હટાવીને આંતરિક ચેતના, એટલે કે હું, પર વ્યક્તિના પોતાના અનુભવ પર લાવી દીધું. મન શરીર સંબંધ, તર્ક વિરુદ્ધ અનુભવ, જ્ઞાનની મર્યાદાઓ, આ બધા કેન્દ્રીય પ્રશ્નો એમણે ઊભા કર્યા.
તો આ આખી ચર્ચામાંથી અને ખાસ કરીને સુરેલના પુસ્તકના આધારે આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશા તારવી શકીએ જે આજે પણ મહત્વના હોય?
મને લાગે છે કે પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ છે નિરપેક્ષ નિશ્ચિતતાની શોધનું મહત્વ. ડેકાર્ટનો મુખ્ય પ્રયાસ શું હતો? શંકાથી પરે હોય તેવું નક્કર સત્ય શોધવાનો.
હા,
આજના જમાનામાં જુઓ, ચારે બાજુ માહિતીનો ધોધ છે. ફેક ન્યૂઝ, ખોટી માહિતી, શું સાચું છે તે નક્કી કરવું વધુને વધુ અઘરું બન્યું છે.
ખરું છે,
ડેકાર્ટની પદ્ધતિ, ભલે આપણે પેલી દુષ્ટ રાક્ષસની કલ્પના ન કરીએ, પણ એ આપણને શીખવે છે કે કોઈપણ માહિતી સ્વીકારતા પહેલાં તેની ખરાઈ કરવી, પુરાવા માંગવા, ઊંડાણપૂર્વક વિચારવું કેટલું જરૂરી છે, સ્ત્રોત ચકાસવો.
એટલે કે સ્કેપ્ટિસિઝમ, પણ રચનાત્મક સ્કેપ્ટિસિઝમ. બરાબર, બીજો કોઈ મહત્વનો મુદ્દો?
બીજો મુદ્દો છે તર્કની શક્તિ અને વ્યક્તિગત મનનું, વ્યક્તિગત ચેતનાનું મહત્વ. ડેકાર્ટે કહ્યું કે જ્ઞાનનો સાચો આધાર આપણી ઇન્દ્રિયો કરતાં આપણો શુદ્ધ તર્ક છે. આપણે પોતે વિચારીને સત્ય સુધી પહોંચી શકીએ છીએ. આ વાત, જેને વિષય તરફ વળાંક કહેવાય છે, એ વ્યક્તિને કેન્દ્રમાં રાખે છે. આ આપણને શું શીખવે? પરંપરાગત માન્યતાઓ કે કોઈ સત્તા પર આંધળો ભરોસો કરવાને બદલે સ્વતંત્ર રીતે વિચારવાની પ્રેરણા આપે છે, સવાલ પૂછવાની હિંમત આપે છે, જે કોઈ પણ સમાજની પ્રગતિ માટે ખૂબ જરૂરી છે.
અને પેલો મન શરીરનો ભેદ, એ આજે ક્યાં પ્રસ્તુત છે? એ ત્રીજો મુદ્દો ગણી શકાય.
હા, ચોક્કસ. એ ત્રીજો મહત્વનો મુદ્દો, આ મન શરીર દ્વૈતવાદ, આ વિભાજન આજે પણ ગરમાગરમ ચર્ચાનો વિષય છે. ચેતના શું છે? એ મગજની પેદાશ છે કે કંઈક અલગ? શું મશીનો કે એઆઈ ખરેખર વિચારી શકે છે? એમનામાં ચેતના હોઈ શકે?
હા, આ બધા મોટા સવાલો છે.
બરાબર. અને આપણા સ્વાસ્થ્ય વિશે પણ આપણે વિચારીએ. આપણું માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? આ દ્વૈતવાદની અસર આપણા આ બધા વિચારો પર પડે છે.
અને ચોથો કોઈ મુદ્દો?
ચોથો મુદ્દો, જે કદાચ ઓછો ચર્ચાય છે પણ સોરેલ એના પર ભાર મૂકે છે, તે છે ડેકાર્ટનું એકીકૃત ગાણિતિક વિજ્ઞાનનું વિઝન, એમનું સ્વપ્ન. તેમનો અંતિમ ઈરાદો માત્ર ફિલોસોફી કરવાનો નહોતો, અમૂર્ત વિચારોમાં રાચવાનો નહોતો, પણ વિજ્ઞાન દ્વારા માનવ જીવનને સુધારવાનો હતો. પ્રકૃતિને સમજીને તેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવાનો હતો. પ્રકૃતિના માલિક અને કબજેદાર બનવું એ એમનું સૂત્ર હતું.
એટલે કે ફિલોસોફીનો વ્યવહારુ હેતુ પણ હતો?
બિલકુલ. આ બતાવે છે કે ફિલોસોફી માત્ર હવાઈ વિચારો નથી, પણ દુનિયાને બદલવાની, જીવનને સુધારવાની તાકાત ધરાવે છે. આ એક મહત્વનો સંદેશ છે.
ડેકાર્ટના વિચારોમાંથી કેટલાક સૂત્રો, કેટલાક વાક્યો ખૂબ પ્રચલિત થયા છે, યાદગાર બની ગયા છે. સોરેલ એમને કઈ રીતે સમજાવે છે પુસ્તકમાં?
હા, એમના વિચારોમાંથી કેટલાક કોટ્સ જેવા બની ગયા છે. સૌથી પ્રખ્યાત તો એ જ, કોગિટો એર્ગો સમ, હું વિચારું છું તેથી હું છું.
એનો અર્થ શું? સોરેલ શું કહે છે?
સોરેલ સમજાવે છે કે આ માત્ર એક તાર્કિક દલીલ નથી કે વિચાર છે માટે અસ્તિત્વ છે, પણ એ એક ક્ષણિક સીધો આંતરિક અનુભવ, ઇન્ટ્યુશન છે, એક એવી પ્રતીતિ જે તરત જ થાય છે.
અચ્છા.
એ પોતાના અસ્તિત્વની ખાતરી તો આપે જ છે, પણ સાથે એ પણ સૂચવે છે કે જે વિચારો આટલા જ સ્પષ્ટ અને અલગ, ક્લિયર એન્ડ ડિસ્ટિંક્ટ હોય, તે ભરોસાપાત્ર છે. તે સ્વજાગૃતિનો પાયાનો પથ્થર છે. મારી પોતાની ચેતના એ જ મારી શરૂઆતની નિશ્ચિતતા છે.
અને પેલો સમસ્યા ઉકેલવાનો નિયમ જેની આપણે વાત કરી, એ પણ યાદ રાખવા જેવો છે?
ચોક્કસ. દરેક મુશ્કેલીને ઉકેલવા માટે જરૂરી હોય તેટલા નાના ભાગોમાં વહેંચો. આ ડેકાર્ટની વિશ્લેષણાત્મક પદ્ધતિનો સાર છે.
એનું મહત્વ શું?
એ બતાવે છે કે કોઈ પણ મોટી ગૂંચવણભરી સમસ્યા હોય તેને નાના મેનેજેબલ પગલામાં તોડીને વ્યવસ્થિત રીતે ઉકેલી શકાય છે. આજે પણ એન્જિનિયરિંગ હોય, મેનેજમેન્ટ હોય, પ્રોગ્રામિંગ હોય, બધે આ જ અભિગમ વપરાય છે. કોમ્પ્લેક્સિટીને હેન્ડલ કરવાની આ રીત છે.
સાચી વાત છે. આ સિવાય કોઈ યાદ રાખવા જેવો વિચાર?
મને આ પણ બહુ ગમે છે. સારી બુદ્ધિ હોવી પૂરતું નથી, મુખ્ય વસ્તુ તેનો સારો ઉપયોગ કરવો છે.
હા, આ તો બહુ મહત્વનું છે.
બરાબર. ને આ ડેકાર્ડના વ્યવહારુ અભિગમને દર્શાવે છે. ખાલી હોશિયાર હોવું પૂરતું નથી, તમારી બુદ્ધિનો, તમારા જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરો છો જીવનને સારું બનાવવા માટે, એ મહત્વનું છે. જ્ઞાન ફક્ત ભેગું કરવા માટે નથી, પણ એને કામે લગાડવા માટે છે.
અને પેલું પ્રકૃતિ પર આધિપત્યવાળું વાક્ય, પ્રકૃતિના માલિક અને કબજેદાર બનવું, એનો શું અર્થ હતો? એ થોડું કોન્ટ્રોવર્શિયલ નથી લાગતું આજે?
હા, આપણને પ્રકૃતિના માલિક અને કબજેદાર બનાવવા, આ વાક્ય આજે પર્યાવરણની ચિંતાના સંદર્ભમાં કદાચ થોડો વિવાદાસ્પદ લાગે. પણ ડેકાર્ટના સમયમાં એનો અર્થ જુદો હતો. એ સમયે તે વિજ્ઞાન અને તર્ક દ્વારા અંધશ્રદ્ધા, રોગચાળા અને કુદરતી આફતો સામે લડીને માનવ જીવનને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાના નવા આત્મવિશ્વાસનું પ્રતીક હતું. એક પ્રકારનો ઓપ્ટિમિઝમ હતો કે માણસ પોતાની બુદ્ધિથી પ્રકૃતિને સમજી શકે છે અને પોતાનું જીવન સુધારી શકે છે.
એટલે એ સમયના સંદર્ભમાં જોવું જોઈએ.
બરાબર.
એને શાબ્દિક રીતે લેવા કરતા એની પાછળનો જે ઉત્સાહ હતો, જે આશાવાદ હતો, એ સમજવો જરૂરી છે. તો આ બધા મહાન વિચારો, આ પદ્ધતિઓ, આનો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે? કંઈક પ્રેક્ટિકલ ટિપ્સ ખરી?
હા, બિલકુલ. ડેકાર્ટના વિચારો ખાલી પુસ્તકોમાં રાખવા માટે નથી. પહેલું તો વિવેચનાત્મક વિચારસરણી,
ક્રિટિકલ થિંકિંગ.
એ કઈ રીતે?
આપણે વાત કરીએ એમ, વોટ્સએપ પર કોઈ મેસેજ આવે, ટીવી પર કોઈ દાવો કરવામાં આવે, સોશિયલ મીડિયા પર કંઈક વાંચીએ, તો તરત માની લેવાને બદલે ડેકાર્ટની જેમ પૂછવું, આનું પુરાવો શું છે, આ માહિતી ક્યાંથી આવી, શું આ તાર્કિક રીતે બરાબર લાગે છે. આ પદ્ધતિસરની શંકા આપણને ગેરમાર્ગે દોરાતા બચાવી શકે છે.
સાચી વાત. બીજું
સમસ્યાનું મૂળભૂત વિશ્લેષણ, ફર્સ્ટ પ્રિન્સિપલ્સ થિંકિંગ. અત્યારે સ્ટાર્ટઅપ વર્લ્ડમાં બહુ વપરાય છે.
એટલે શું? અચ્છા, એટલે કે કોઈ અટવાયેલી સમસ્યા હોય તો જૂની ચાલતી આવતી રીતો કે ધારણાઓને બાજુ પર મૂકીને એકદમ મૂળભૂત સિદ્ધાંતો પર જઈને નવેસરથી વિચારવું. જેમ કે કોઈ ધંધામાં મુશ્કેલી હોય તો આપણે હંમેશા આમ જ કરીએ છીએ એમ વિચારવાને બદલે પૂછવું કે આ ધંધાનો મૂળ હેતુ શું છે, ગ્રાહકની મૂળભૂત જરૂરિયાત શું છે, અને ત્યાંથી નવો કદાચ સાવ અલગ રસ્તો શોધવો. ડેકાર્ટની જેમ બધું તોડીને નવેસરથી બાંધવું.
અચ્છા, અને પેલી મન અને લાગણીઓની વાતનો ઉપયોગ?
હા, ત્રીજું છે સ્વજાગૃતિ, સેલ્ફ અવેરનેસ અને માઇન્ડફુલનેસ. કોગિટો આપણને શીખવે છે કે હું વિચારનાર મારા વિચારો અને લાગણીઓથી અલગ છું. હું મારા વિચારો નથી, હું મારી લાગણીઓ નથી.
એનાથી શું ફાયદો?
આ સમજ આપણને આપણી લાગણીઓના આવેશમાં તણાઈ જવાને બધે તેને થોડા અંતરથી શાંતિથી જોવામાં અને સમજવામાં મદદ કરે છે. આપણે આપણા જુસ્સાનું વિશ્લેષણ કરીને તેના પર વધુ સારું નિયંત્રણ મેળવી શકીએ. ગુસ્સો આવે ત્યારે વિચારવું કે મને ગુસ્સો આવી રહ્યો છે, પણ હું ગુસ્સો નથી, આ ભેદ પાડવો.
આ તો બહુ જ ઉપયોગી છે. અને છેલ્લે પેલી પ્રોજેક્ટ મેનેજમેન્ટ જેવી વાત.
ચોક્કસ, એ ચોથો મુદ્દો. ડેકાર્ટના ચાર નિયમો, સ્પષ્ટ ધ્યેય, ક્લેરિટી, વિભાજન, ડિવિઝન, ક્રમ, ઓર્ડર અને સંપૂર્ણ સમીક્ષા, કમ્પ્લીટનેસ. કોઈ પણ કામ, ભલે તે ઓફિસનું નાનું પ્રેઝન્ટેશન હોય, પરીક્ષાની તૈયારી હોય કે ઘરનું કોઈ મોટું આયોજન હોય, તેને વધુ વ્યવસ્થિત અને સફળ બનાવવામાં મદદ કરી શકે છે. એક સ્ટ્રક્ચર્ડ અપ્રોચ મળે છે.
ખરેખર આ બધું ખૂબ જ પ્રેક્ટિકલ છે. આખી ચર્ચા પછી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મહત્વની વાત કઈ રહી આ પુસ્તક અને ડેકાર્ટ વિશે?
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે ડેકાર્ટે ઉઠાવેલા પ્રશ્નો, મન શરીરનો સંબંધ શું છે, જ્ઞાનની શક્યતા અને મર્યાદા શું છે, સ્વનું સ્વરૂપ શું છે, આ પ્રશ્નો લગભગ 400 વર્ષ પછી પણ એટલા જ તાજા, એટલા જ જીવંત અને એટલા જ મહત્વના છે.
સાચી વાત.
તેમણે ખરેખર આધુનિક વિચારનો પાયો નાખ્યો અને એમનું કામ માત્ર જવાબો આપવાનું નહોતું, પણ સાચા ઊંડા પ્રશ્નો પૂછવાનું હતું. અને આપણને સામાન્ય માણસોને પણ બધું જ પ્રશ્ન કરવાની, પોતાના તર્ક પર ભરોસો કરવાની હિંમત આપવાનું હતું, એ એમનો મોટો વારસો છે.
અને મારા માટે કહું તો આશ્ચર્યની વાત એ હતી કે ડેકાર્ટનો પ્રોજેક્ટ કેટલો રચનાત્મક અને કેટલો આશાવાદી હતો. આપણે ઘણીવાર તેમને શંકા સાથે, નેગેટિવિટી સાથે જોડી દઈએ છીએ, પણ એમનો અંતિમ ઈરાદો તો જ્ઞાનની એક નવી, મજબૂત, સુંદર ઇમારત બનાવવાનો હતો, અને એ પણ એવી ઇમારત જેનો છેડો માનવ કલ્યાણ સાથે જોડાયેલો હોય. તે એક સાચા અર્થમાં સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે વિચારવાની દિશા જ બદલી નાખી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.